महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंख 330 नो आपणो स्वाध्याय चालू छे। यथार्थ बोध एटले शुं तेनो विचार करे, अनेक वार विचार करे, पोतानी कल्पना निवृत्त करवानु ज्ञानीओए कह्युं छे। अध्यात्म सारनु वांचन श्रवण चाले छे ते सारू छे। अनेक वार ग्रंथ वंचावानी चिंता नहीं, पण कोई प्रकारे तेनु अनुप्रेक्षण दीर्घकाळ सुधी रहा करे एम करवू योग्य छे। परमार्थ प्राप्त थवा विषे कोईपण प्रकारनु आकुळ व्याकुळपणु राखवू अथवा थवू तेने दर्शन परिषह कहो छे। ए परिषह उत्पन्न थाय ते तो सुखकारक छे, पण जो धीरजथी ते वेदाय तो तेमाथी दर्शननी उत्पत्ति थवानो संभव थाय छे। तमे दर्शन परिषहमां कोईपण प्रकारे वर्तो छो एम जो तमने लागतुं होय तो ते धीरजथी वेदवा योग्य छे एम उपदेश छे। दर्शन परिषहमां तमे प्राय छो एम अमे जाणीए छीए। खंभातराम मुमुक्षु किशनदासजी उपरनो आ पत्र छे। तत्व प्राप्त करवानी जयरे जिज्ञासा जागे छे त्यारे ए जिज्ञासानु स्वरूप एवं होय छे के जीवने ए तत्वनी प्राप्ति न थाय त्यां सुधी कोई वातमां रस रुचि रहती नथी। कृपाळु देव कहे छे के यथार्थ बोध एटले शुं तेनो विचार करी, अनेक वार विचार करी, पोतानी कल्पना निवृत्त करवानो ज्ञानीओए कह्युं छे। बोध विना दर्शननी प्राप्ति न थाय, बोध विना तत्वनी समज न आवे, बोध विना जीवनो मिथ्यात्व मंद न थाय, बोध विना सम्यक दर्शन न प्रगटे। पण ए बोध यथार्थ होवो जोईए, मति कल्पनानो नहीं, अभिप्रायनो नहीं, परंतु ए बोधनो आधार छे यथार्थ बोध, वस्तुनु स्वरूप जेम छे तेम, अने वस्तुनु स्वरूप जेम छे तेम तेज कही शके के जेने ते वस्तुनु स्वरूप अनुभव्यु छे। तत्व अरूपी छे, अमूर्त छे, अने ए तत्वनी समझ शब्दथी मळवी दुर्लभ छे। જ્યાં સુધી અનુભૂતિના સ્તર ઉપર, અનુભવના સ્તર ઉપર એ વાતને જ્યાં સુધી ન કસવામાં આવે ત્યાં સુધી એ શબ્દની પાછળ સત્ય શું છે તે સત્યની ઉપલબ્ધિ નહીં થાય। શબ્દ વાગોળ્યા કરશું કશું જ નહીં વળે, પણ શબ્દમાંથી જો સત્યનો સાક્ષાત્કાર કરવો હશે તો એ શબ્દને અનુભૂતિના સ્તર ઉપર લઈ જવો પડે। તત્વને પામવા માટે આગમ, યુક્તિ અને અનુભૂતિ એ ત્રણ પ્રકારની પદ્ધતિ શાસ્ત્રકારોએ આપણને કહી છે। આગમ એટલે આવા અનુભવી પુરુષના, આપ્ત પુરુષના વચનો, તે આગમ વાણી છે, અને એને યુક્તિથી સમજવા, કેમ કે પ્રત્યેક શબ્દ પ્રત્યેક કથન અપેક્ષાએ કહેવામાં આવ્યું છે। જ્યારે જે અપેક્ષાએ જે વાત છે ત્યાં તે અપેક્ષાએ વિચાર કરી, પ્રધાન ગૌણ એનો વિવેક કરી, હેય ઉપાદેયનો વિવેક કરી, વસ્તુના તત્વને માત્ર સાંભળવાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની નથી, પણ જ્યાં સુધી એ સાંભળીને એનું મનન, એનું નિધિધ્યાસન અને એમાંથી વિવેકની ઉત્પત્તિ થાય અને વિવેકમાંથી એ સત અને અસતના ભેદ પડતા જાય, જીવને ભેદ જ્ઞાન થાય। સત શું, અસત છું. આ મેં કહ્યું છે એમાં સાચું શું છે, ખોટું શું છે, અને એ કોઈના કહેવા ઉપર નહીં, પોતાની અનુભૂતિ ઉપર. યુક્તિથી વચનને સમજ્યા પછી એ બોધને અનુભવની શ્રેણી ઉપર લઈ જવો પડે છે, અને એ અનુભવથી એને બોધની યથાર્થતા પ્રાપ્ત થાય છે. આવી યથાર્થતા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એની અંદરથી સત ઉત્પન્ન થતું નથી. જ્ઞાની કહે છે, યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી. પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. પોતાની કલ્પનાને નિવૃત્ત કરવી, સમજમાં લાવીએ કે અત્યાર સુધી, હજી સુધી, આ ક્ષણ સુધી જગતના દરેક પદાર્થની સમજણ એનો આધાર આપણી કલ્પના છે, અનુભૂતિ નથી, કલ્પના છે. અને એને જ જ્ઞાનીઓએ મિથ્યાત્વ કહ્યું છે. આ કલ્પનાને નિવૃત્ત કરવી પડે. આ કલ્પના સાથે એટલો બધો લગાવ છે આપણો, એને કૃપાળુ દેવે આગ્રહ કીધો છે. લોકો આગ્રહમાં પકડાઈ જાય, બસ પછી એને તો કોઈ વિવેક હોય જ નહીં. આગ્રહથી પકડાયેલા જેવું કોઈ અંધત્વ નથી. વિવેક ન હોય એટલે વિવેક ચક્ષુ કીધા છે, વિવેકને ચક્ષુ કીધા છે. અજ્ઞાનને અંધત્વ કીધું છે, આગ્રહને અંધત્વ કીધું છે, મમત્વને અંધત્વ કીધું છે. આ ટળે નહીં ત્યાં સુધી ચક્ષુ ખુલે નહીં. ચક્ષુ ખુલે નહીં ત્યાં સુધી કોઈ વિવેકની દ્રષ્ટિ ઉપલબ્ધ થાય નહીં. અને અગમ એવું આ તત્વ જે છે, અરૂપી છે, અમૂર્ત છે, એ ક્યાંથી ખ્યાલમાં આવે? એને કંઈ હાથમાં દેખાડી શકાતે નથી, ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થઈ શકતું નથી, અને બુદ્ધિનો વિષય નથી, સમજણનો વિષય છે. સમજણને વિવેકની જરૂર છે, બુદ્ધિને તર્કની જરૂર છે. તર્કથી તત્વ પામી ન શકાય. યથાર્થ બોધનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી. યથાર્થ બોધ એટલે શું એનો વિચાર કૃપાળુદેવ કહે છે, અનેક વાર કરો. અને પોતાની કલ્પનાને નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. એ વસ્તુ વિશેની આપણી જે સમજ છે એમાં કલ્પનાનું તત્વ કેટલું છે એને નિવૃત્ત કરતા જાઓ. બોધની યથાર્થતા જેમ જેમ થતી જશે તેમ તેમ એમાંથી સતની ઉપલબ્ધિ થશે અને કલ્પના નિવૃત્ત થશે. અધ્યાત્મ સારનું વાંચન શ્રવણ ચાલે છે તે સારું છે. અનેક વાર ગ્રંથ વંચાવવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. નાની નાની વાતમાં પરમ કૃપાળુદેવ કેવા અદ્ભુત સત્યો મૂકે છે. અધ્યાત્મ સાર નામનો ગ્રંથ પૂજ્ય યશો વિજયજી ઉપાધ્યાયજી મહારાજ લિખિત છે. હરિભદ્રાચાર્ય સુરેશ્વરજીના જે ગ્રંથ હતા એ ગ્રંથની લોકોને સમજવા માટે, અધ્યાત્મને સમજવા માટે થોડી કઠિનતા થશે એમ માનીને યશો વિજયજી મહારાજે જ્ઞાનસાર, અધ્યાત્મસાર એના અષ્ટકો લખ્યા બહુ સરળતાની અંદર. પણ અધ્યાત્મનો અર્ક નીચોવી દીધો એની અંદર. પણ સાદી સિમ્પલ જે કાળે જે લોકો જે રીતે સમજી શકે તે કાળે તે રીતે બોધ આપવો એને યુગ પુરુષ કહેવાય છે. યુગ પુરુષનું લક્ષણ જ એ છે કે યુગને ઓળખે, યુગની અંદર રહેલા ભવ્ય જીવોની એને ઓળખાણ થાય અને આ જીવો કેવી રીતે મોક્ષના માર્ગને પ્રાપ્ત કરી શકે. પરમ કૃપાળુદેવનો જો કોઈ ઉપકાર હોય તો આ છે કે એણે આ કાળની અંદર વિતરાગના એવા ગહન રહસ્યોને આપણે સમજી શકીએ, આપણે જાણી શકીએ, આપણે અનુભવી શકીએ, આપણને પ્રતીતિમાં આવે તે પ્રકારે એમણે એવી સરળતાથી આપણી ભાષાની અંદર બહુ કોઈ પણ પ્રકારની વિદ્વતાના ડોળ વિના માત્ર સરળતાથી વાતને આપણી પાસે આ અગાધ સત્યો રજૂ કર્યા છે. આ યુગ પુરુષનું લક્ષણ છે. એટલે લોપ થતો મોક્ષ માર્ગ એણે આપણી પાસે આપ્યો, જે આત્મસિદ્ધિમાં કહ્યું કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. મોક્ષ માર્ગ તો હોય જ છે, પણ એની સમજણ એનો લોપ થઈ ગયો છે. કારણ કે એની ભાષા, એની રજૂઆત હવે આ કાળના જીવો સમજી શકે એમ નથી. કાળબળ વિપરીત છે અને જીવોનું ક્ષયોપશમનું પ્રમાણ ઘણું અલ્પ છે. એનામાં તર્કનું પ્રમાણ વધારે છે, વિવેકનું પ્રમાણ ઓછું છે. આજે ઇન્ટેલિજન્સ અને આઈક્યુ વાળા લોકો મળશે, પણ રેશનલ એન્ડ સેન્સ ઓફ પ્રપોર્શન એન્ડ હેવિંગ એ ઇનસાઇટ ઓફ જસ્ટનેસ જસ્ટિસ આ નહીં મળે. વોટ ઇઝ રેશનલ? આ વસ્તુ બરાબર છે, તમે તર્ક કહો છો એ બરાબર છે, વોટ ઇઝ ધ રેશનલ બિહાઇન્ડ ઇટ? નહીં મળે, સમજતા જ નથી પેલા રેશનલમાં શું કહેવું. ઔચિત્ય, વસ્તુનું ઔચિત્ય શું છે? વસ્તુ ગમે તેવી હશે. ઔચિત્ય એટલે આપણા હેતુ, આપણા ઉદ્દેશને એ કેટલી હદ સુધી આપણને એ પ્રાપ્ત કરવામાં કેટલી હદ સુધી ઉપયોગી છે. આ ઉપયોગીતાને ઔચિત્ય સાથે જોડે આને કહેવાય છે રેશનલ. આવું વિવેક, આ વિવેક એને કહેવાય છે પ્રજ્ઞાથી વિવેક પ્રાપ્ત થાય અને બુદ્ધિથી તર્ક પ્રાપ્ત થાય. સંકલ્પ વિકલ્પ બુદ્ધિ બહુ કરાવે, અને એ સંકલ્પ વિકલ્પ જો તર્ક અને કુતર્કના રવાડે ચડી જાય તો વિતંડાવાદની અંદર ફસાઈ જાય. પરંતુ જે જીવ જ્ઞાનીઓના વચનને તર્કના રવાડે નથી ચડતો, પણ જ્ઞાનીઓના વચનથી એમાંથી વિવેક જાગૃત કરીને એની યથાર્થતા શું છે તે જો મેળવવા પ્રયત્ન કરે તો એને સતની દ્રષ્ટિ ઉપલબ્ધ થાય છે. પરમ કૃપાળુ દેવ કહે છે આ અધ્યાત્મ સાર જે યશોવીજી મહારાજે ગ્રંથ લખ્યો છે બહુ અદભુત છે. આપણે તો અહીંયા સવારના સંસ્કૃત મંડળની અંદર એ ગ્રંથનું વાંચન થઈ ગયું. અધ્યાત્મ સાર, જ્ઞાન સાર, અધ્યાત્મ કલ્પદ્રુમ, આ બધા યશોવીજી મહારાજના ગ્રંથોની વાંચન આપણે કરી. શ્રવણ ચાલે છે તો સારું છે, અનેક વાર ગ્રંથ વંચાવવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. જુઓ કેમ વાંચવું, આપણે ગાંડાની જેમ મેં આટલી વાર વાંચ્યું, મેં આટલી વાર વાંચ્યું ને આટલા ગ્રંથ વાંચ્યા ને આટલા વાર વાંચ્યા ને આ તો મેં હજાર વાર કે વાંચ્યું. કૃપાળુ દેવ કહે છે કે અનેક વાર ગ્રંથ વંચાવવાની ચિંતા નહીં કરવાની. કેટલી વાર વાંચ્યું છે આ ગોખણપટ્ટીનો વિષય નથી, આને કઈ પરીક્ષાને માર્ક દેવાના, એનો આમ છે ને આનો આમ છે ને ફર્સ્ટ ક્લાસ એનો 70% આવ્યો એના કઈ રાગદ્વેષ ટળે નહીં, 70% આવે એટલે. ક્યાં મહત્વ ક્યાં છે? જ્ઞાની દ્રષ્ટિ આપે છે કે અનેક વાર ગ્રંથ વંચાવવાની ચિંતા ન કરવી, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. જૈન દર્શનમાં, જૈન યોગની અંદર અનુપ્રેક્ષાનું એટલું બધું મહત્વ છે. અનુપ્રેક્ષા કરો, અનુપ્રેક્ષા એટલે અખંડ ચિંતવન, વારંવાર યાદ કરી અને તેનું અખંડ ચિંતવન કરો. 12 ભાવનાઓને દ્વાદશ અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. ભગવાન કુંદકુંદાચાર્યજીએ એને દ્વાદશ અનુપ્રેક્ષા, કાર્તિકેય સ્વામીએ એને દ્વાદશ અનુપ્રેક્ષા કીધી છે. આ 12 ભાવનાઓનું વારંવાર ચિંતન કરવાનું છે. અનુપ્રેક્ષા હંમેશા અંતઃકરણથી થાય, અનુપ્રેક્ષા ઉપયોગને અંતર્મુખ કરવાથી થાય, બાહ્યથી નહીં થાય. અનુપ્રેક્ષા જ્યારે કરવી હશે ત્યારે જીવે પોતાને કેન્દ્રસ્થ થવું પડશે. આવી અનુપ્રેક્ષામાં એના ઉપયોગની ધારા જ્યારે અંતર્મુખ તરફ વહેતી હોય એનું વારંવાર અનુપ્રેક્ષણ કરવું એમ કરવું યોગ્ય છે. કારણ કે અનુપ્રેક્ષણ થવાથી અંતઃકરણની અંદર જે અજ્ઞાનતા છે એ ખસતી જાય છે, મિથ્યાત્વ એ હળવું થતું જાય છે. કૃપાળુ દેવ કહે છે મિથ્યાત્વ મોડું પડે છે અનુપ્રેક્ષા કરવાથી. ગ્રંથ વારંવાર વાંચવો છે તો શબ્દમાં જ રહેશું આપણે, ગ્રંથ વારંવાર વાંચવો છે તો આપણે શેમાં રહેશું? શબ્દમાં. એની ગાથાઓ કંઠસ્થ કરીશું, મોઢે કરીશું, અને પછી મને આખો ગ્રંથ આવડે છે ગમે તે ગાથા પૂછો. આ કોણ બનેગા કરોડપતિની વાત નથી કે તને શું પૂછવાનું છે, બોલ 38મી ગાથામાં શું કીધું છે, 38મીમાં શું કીધું છે, આ ક્યાં આવે છે, આ ક્યાં આવે છે. હવે આ બધી ક્યાં એક્સરસાઇઝ કરવા માંડ્યો છું લોકની. ગાથા જે હોય તે જેટલા મી એટલે અનુપ્રેક્ષણ શું છે? અનુપ્રેક્ષણની અંદર એમાં કહેલું તત્વ એ કેટલું રમે છે. અનુપ્રેક્ષાથી સત્યની ઉપલબ્ધિ થાય છે, અનુપ્રેક્ષાથી જીવના મતાગ્રહ અભિપ્રાય કદાગ્રહ મિથ્યાત્વ ખસતું જાય છે, અને ચેતનાનો એ દીપક અંદર એ જ્યોત પ્રગટતી જાય છે, જ્ઞાન જ્યોત પ્રગટે છે. અનુપ્રેક્ષા કરો, વારંવાર અનુપ્રેક્ષા કરો. અનુપ્રેક્ષામાં ઉપયોગ અંતર્મુખ છે, એમાં શબ્દમાંથી આપણું ચિત્ત હટીને એ શબ્દ પાછળ રહેલા ભાવમાં જાય છે, આશયમાં જાય છે. આનંદ ગંજી મહારાજે પદમાં કહ્યું, આશય સાથે ચાલીએ રે. જિનેશ્વરના આશય કહેવાના આશય સાથે ચાલવાનો. શબ્દ તો આજ છે ને કાલ બદલાઈ જાય છે, શબ્દના અર્થ બદલાઈ જાય છે. જેમ જેમ સમય જાય તેમ તેમ એના અર્થ એના સંદર્ભ બદલાઈ જાય છે, પણ આશય તો એક જ છે. આ યશો વિજયજી મહારાજે જેમ કહ્યું,
ભાવ એક હૈ સબ જ્ઞાની કો, મૂર્ખ ભેદન પાવે. અપનો સાહિબ કો પહેચાણે, સોજસ લીલા પાવે. અબ મે સાચો સાહિબ પાયો, અબ મે સાચો સાહિબ પાયો.
ઉપાધ્યાયજી મહારાજ કહે છે, બધા જ જ્ઞાનીઓનો ભાવ તો એક જ છે, પણ ભાષા જુદી છે, શૈલી જુદી છે, વક્તવ્યની પદ્ધતિ જુદી છે, કથનની પરંપરા જુદી છે, પણ ભાવ તો એક જ છે. અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય તો એક જ છે. ભાવ સાથે ચાલવાનો પ્રયત્ન કરો, બોધમાં યથાર્થતા શું છે એની સાથે પ્રયત્ન કરો, શબ્દને ભૂલી જાઓ. અનુપ્રેક્ષણ ભાવનું થશે, ગોખણપટ્ટી શબ્દની થશે, અને શબ્દની પરીક્ષાથી કોઈ જ્ઞાન ઉત્પન્ન નહીં થાય. એમાં જીવનું મિથ્યાત્વ નહીં જાય, એનો જીવમાં મોહ નહીં ટળે. કૃપાળુ દેવે કહ્યું,
મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રો.
એ મુખથી જ્ઞાન કથે છે. ઓહો, કેટલું બધું આવડે છે, કેટલું બધું કંઠસ્થ છે, કેટલું બધું મોઢે બોલે છે, કેટલા ગ્રંથો એને મોઢે છે, કેટલી ગાથાઓ મોઢે છે. એનાથી રાગદ્વેષની પરિણતિ જાય છે. અનુપ્રેક્ષણ વિના ન થાય. ભાવના બોધની બારે બાર ભાવનાઓ જીવનમાં વૈરાગ્યની જાગૃતિ કરે, સંસાર પ્રત્યેની ઉદાસીનતા દ્રઢ કરે. સંસારની અનિત્ય ભાવના, અશરણ ભાવના, અસાર ભાવના, સંસારનું સ્વરૂપ, જીવની એકત્વ ભાવના, જીવની અન્યત્વ ભાવના, આશ્રવ સંવર નિર્જરા ધર્મ બોધિ દુર્લભ, આ બધી ભાવનાઓનો વારંવાર અનુપ્રેક્ષા કરો. અનુપ્રેક્ષા એ યોગ છે, જૈન દર્શનમાં યોગ છે. ધ્યાન એટલે જૈન દર્શનમાં અનુપ્રેક્ષા છે. કોઈ એક તત્વ, કોઈ જ્ઞાનીનું એક સૂત્ર, એનું સતત ચિંતવન, અખંડ ચિંતવન, અહોરાત્ર ચિંતવન, નિર્વિકલ્પતા નહીં, શૂન્યતા નહીં, એ ધ્યાનનું લક્ષણ નથી. એ તો તરંગ છે, કલ્પના છે, જડતા છે. ચૈતન્ય શૂન્ય શેનો થાય? પણ એનું ચિંતવન કરો, તત્વનું ચિંતન. આ અખંડ ચિંતવનની વાત અનેક જ્ઞાનીઓએ કેવી જુદી જુદી રીતે કહી છે. અહીંયા પરમ કૃપાળુ દેવ કહે છે કે અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી કરો. આનંદ ગંજીએ કહ્યું,
મન મહિલાનું રે વાલાઓ પરે, બીજા કામ કરન તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે. જ્ઞાનાક્ષેપકવન
धन धन शासन श्री जिनवर तणु। हे भगवान, तारो शासन अने तारा शासन ना जो अभाव छे ए जगतना जीवो एनी सतत अनुप्रेक्षण अने चिंतन करे, केवुं करे तो प्रतिवता स्त्री एनो जेवो प्रेम, एनु जेवु ध्यान, एवो जेनो चित्तनो उपयोग पोताना पतिमा होय, पति गमे त्यां होय, देशमा होय के विदेशमा होय, संसारना अनेक काम निभावती निभावती एनु ध्यान सेमा होय, पोताना पतिनी अंदर होय। एम के छे ज्ञानीनी अंदरना बोधने जेने प्राप्त थयो छे, ज्ञाना क्षेपकवंत एने जेवो श्रुत धर्म जेने प्राप्त थयो छे, ए पोताना मनने दृढ़ करे छे, श्रुत धर्ममां करे छे। श्रुत धर्मनी अंदर ए मनने दृढ़ करे छे अने ए भावनु सतत रटण करे छे, एनु सतत निरंतर स्मरण करे छे, आ अखंड स्मरण करे छे। अंतिम संदेशनी अंतिम वात परम कृपाळु देवे रहस्यभूत रीते कीधी छे। सुख धाम अनंत सु संत चही दिन रात्र रहे तद ध्यान मही। दिन रात्र आ अनुप्रेक्षणनी प्रक्रिया छे। जे आत्मपद इने प्राप्त करवू छे, जोगी जनो एकमात्र मूळ पद ने प्राप्त करवू छे, रहे निस्दिन अहो रात्र एनु ध्यान करे छे। वे अहो रात्र निस्दिन हवे एनु ध्यान करे छे। आ अनुप्रेक्षानो योग छे। ज्ञानी पुरुष कहे छे के ग्रंथ अनेक वार वंचाय एनी चिंता नहीं करवी, परंतु ए ग्रंथमां जे ज्ञानीनो बोध छे, ए ग्रंथमां जे सत्य ग्रंथित करवामां आवेलू छे, ते सत्यनुं अनुप्रेक्षण दीर्घकाळ सुधी रहेवू जोईए। एक आत्मसिद्धिनुं एक वार आपणे स्वाध्याय कर्यो, सवारे कर्यो, पछी मारे तो रोजनी 10 आत्मसिद्धि करवी, के एक वार करेली आत्मसिद्धिमां 24 कलाक सुधी एनुं स्मरण हटतुं नथी। प्रत्येक संसारना उदयगत कार्योनी अंदर पण बोधनु रटण तो ए आत्मसिद्धिनी गाथाओ ज रटण थया ज करे छे। एनी अंदर रहेलो बोध स्फुरित थाय छे, शब्दो भूलाई जाय एनी चिंता नथी, परंतु एना भाव वारंवार स्फुर्या करे छे। वारंवार भाव स्फुरे छे के देहने आत्मा भिन्न छे, आत्मा विभावमां छे त्यारे एक कर्मनो करता छे, आत्मा स्वभावमां छे त्यारे स्वरूपनो करता छे। बधी ज अवस्थामांथी प्रगट चैतन्य लक्षण आ એનું લક્ષણ છે, આત્મા છે। જ્યાં સુધી કષાયો ઉપશમ ન થાય, મોક્ષની લગ્નિ ન લાગે, ભવનું દુઃખ ન વેદાય, ત્યાં સુધી આત્માર્થ પ્રાપ્ત ન થાય। આ બધા ભાવો આત્મસિદ્ધિમાં એક એક ગાથામાં ભરેલા છે। આ ભાવ સાથે આપણું કોઈ જોડાણ ન હોય ને આત્મસિદ્ધિ મારે 5 વાર કરવી છે, મારે 25 વાર કરવી છે, મારે 100 વાર કરવી છે, આ આત્મસિદ્ધિ પોપટને શીખડાવી દીધી હોય તો એ 1000 વાર કરે, પણ એક આત્મા શબ્દ, હું આત્મા છું, એ એક સાધક બોલે છે, એક જિજ્ઞાસુ બોલે છે, એક યોગી બોલે છે, અને પોપટ બોલે છે, એ બે કઈ ફરક લાગે છે? અને કેસેટ બોલે છે, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, એ કેસેટ બોલે છે, ઓલો પોપટ બોલે છે, અને એક યોગી બોલે છે હું આત્મા છું, કેનો રણકાર ક્યાંથી ક્યાં આવે છે? અનુપ્રેક્ષામાં આ ભાવ છે। અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનું અનુપ્રેક્ષણ કરવાથી જ યથાર્થ બોધનો પરિચય થાય, અને તો જ એને બોધબીજની પ્રાપ્તિ હોય છે, એને નિશ્ચય સમ્યકત્વ હોય છે। કૃપાળુદેવ કહે છે, આ સમ્યકત્વ ક્યારે પ્રાપ્ત થાય? આપણે બોધની ધારાથી દૂર થઈ ગયા છીએ। બોધની ધારા જીવનની અંદરથી દૂર થઈ ગઈ છે। મોટામાં મોટી તકલીફ એ ઊભી થઈ છે આ કાળના જીવોને, એને ધર્મને પાર્ટ ટાઈમ બનાવી દીધો છે. ધર્મ અનુપ્રેક્ષણનો છે, વાંચવામાં આવે છે ગ્રંથ ત્યારે જ ધર્મ થાય છે, અને પછી એ ગ્રંથને બાજુ ઉપર મૂકીને સંસારના બધાય કામ અનિતિના અધર્મના કરવા, આ ધર્મનું લક્ષણ નથી. સાતત્ય છે, એનું અનુપ્રેક્ષણ છે, એને જીવને સતત જાગૃત રાખે છે. કૃપાળુ દેવે બે પત્રોમાં વાત મૂકી છે. એકમાં લખ્યું છે, સતત અંતર્મુખ ઉપયોગી સ્થિતિ એ વિતરાગોનો પરમ ધર્મ છે. દેવકરણજીના પત્રના જવાબમાં લઘુરાજ સ્વામીને આ લખે છે કે કેમ અમારે વારંવાર સંસારના કામ કરવામાં ભગવાનની આજ્ઞા લેવી. વાત તો એ હતી કે લઘુ શંકા કરવા જાઉં અને ગુરુની આજ્ઞા લેવી. હવે બુદ્ધિથી ને તર્કથી આ વાત કઈ બેસે નહીં. હવે નેચર કોલ છે, હવે હું ગુરુને પૂછવા જાઉં. જવાબ કાંઈ બીજો સમજાયો નહીં, માત્ર એક જ કહ્યું કે સતત અંતર્મુખ ઉપયોગી સ્થિતિ એ વિતરાગોનો પરમ ધર્મ છે. અને એ જ એક બીજા પત્રમાં મુમુક્ષુને લખ્યું કે સતત અંતર્મુખ ઉપયોગપણું તે જ સર્વ કર્મક્ષયનો ઉપાય છે. ઉપયોગે સ્થિતિ રહેવી, એ જે ધર્મ વાંચન કરીએ, સાધના એક કલાક કરીએ, પણ એને કારણે અનુપ્રેક્ષાની સ્થિતિ સંપૂર્ણ દિવસભર સુધી જાગૃત રહે. ઉપયોગમાં એ બોધ, એ આશય, એ ભાવ જાગૃત રહેવો જોઈએ, તો જ જીવન ધર્મમય બની શકે. અહીંયા તો એક કલાક પૂરી થઈ, સાધના પૂરી થઈ, ઘડિયાળના કાંટા સામે જોતા હોય, પૂરું થયું, ચોપડો બંધ કરો, સામાયિક પાડી લીધી, મુપત્તિ પલોવી લીધી, કટાશણું હંકરીને મૂકી દીધું, બસ હવે ઘરના ગમે તે કામમાં રાગ દ્વેષ મોહ કસાય જે કંઈ કરવું હોય, નીતિ અનિતિ અધર્મ બધું કરવાની છૂટ. હવે પાછું વળી હાંજે કરી લઈશ, પાછું હાંજે એક સામાયિક બાકી છે ને મારી કરીશ. અરે તારી સાંજની સામાયિક થઈ કે ન થઈ, દિવસભર સુધી પરિણતિ શું રહી? અને ગમે કે ન ગમે આ કઈરે જ છૂટકો છે. જીવન ધર્મમય બનાવ્યા વિના ધર્મ જીવનમાંથી જાગશે નહીં. આ પાર્ટ ટાઈમ જે આજના કાળનું આ દૂષણ છે કે ધર્મ ઇઝ અ પાર્ટ ટાઈમ. કોઈ જગ્યાએ ઉત્સવ હોય પહોંચી જવાનું, બસ 24 કલાક. અમારે બહુ ભાવ, અમે બહુ આમ તમે જોયા તમે, બાકીનું બધું શું જ પણ, બાકીની પ્રવૃત્તિમાં આપણું જીવન શું છે? કોઈ પર્વના પ્રસંગ આવે, પર્યુષણના પ્રસંગ આવે, ગાંડો ઘેડો બીજા કરતા હવાયો જેમ વટલાયેલો મુસલમાન બે વાર નમાજ વધુ પડે એમ વધારે ખમાસણા દેતો ને કંઈક કરતો હોય, આ દંભ આડંબરનો ધર્મ નથી, આ ક્રિયાકાંડનો ધર્મ નથી, આ અનુપ્રેક્ષાનો ધર્મ છે. સતત યોગમય જીવન એ બોધના તત્વો સતત જીવનની અંદર શ્વાસોશ્વાસની અંદર વણાઈ જવા જોઈએ, લોહીના બુંદે બુંદની અંદર આ વણાઈ જવા જોઈએ. જ્ઞાનીઓએ કહેલો ધર્મ એ જ શરીરની અંદર ધબકાર એનો આવવો જોઈએ, એ જ પડઘા પડવા જોઈએ. જો જીવનમાં જ્ઞાનીઓના બોધના પડઘા નથી તો સ્વાધ્યાયનું શ્રવણ પણ નિરર્થક છે. ગુંજારવ જોઈએ, સારું સંગીત સાંભળ્યું હોય તો એને જ સારું સંગીત કહેવાય, કે દિવસભર સુધી એનો લય અને એનું જે સંગીતની જે માધુર્ય છે એ ગુંજતું રહે કાનની અંદર કલાકો સુધી, અને સંસારના કોલાહલમાંથી પણ શાંતિ આપે જ્યાં સુધી એ ગુંજારવ ચાલુ હોય ત્યાં. એમ આ ધર્મનું વાંચન, ગ્રંથોનું વાંચન એ જીવનમાં અધ્યાત્મનું સંગીત જન્માવે છે. જો સંગીત ન જન્મી શકતું હોય તો ગ્રંથનું વારંવાર વાંચન એનો કોઈ અર્થ નથી. કૃપાળુ દેવ કહે છે કે અનેક વાર ગ્રંથ વંચાવવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે ગમે તેમ કરીને પણ શું કરશો એનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે. જુઓ, ઇટ ઇઝ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પૂરું ન થવું જોઈએ, રહ્યા કરે. કૃપાળુ દેવનો બોધ મને મળ્યો, મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આ બોધ રહ્યા કરે. મને આ ધર્મ મળ્યો, મારી વૃત્તિ આ ધર્મમાં વહ્યા કરે. તમારા કહેલા વચનમાં એક પળ પણ શંકા ન થાય અને તમારા કહેલા વચનો અહોરાત્ર તમારા કહેલા મળે. અહોરાત્ર એટલે એમાં ક્યાં અવકાશ લેવાનો, એમાં અવકાશ ક્યાં? ક્ષમાપનામાના પાઠમાં કૃપાળુ દેવે આ રહસ્ય આપ્યું છે. એક પળ પણ તમારા કહેલા વચનમાં શંકા ન થાય, તમારા કહેલા માર્ગમાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. આ વ્યાયામ કરે સતત આજ ભાવ. અનુપ્રેક્ષણ ધર્મનું સ્વરૂપ, ગ્રંથનું વાંચન આપણા જીવનમાં બોધનું સંગીત પ્રગટાવે અને એ સંગીત ગુંજારો એનો ચાલ્યા જ કરે. એ નબળું પડે એટલે ફરીથી મારે સ્વાધ્યાયમાં બેસવું પડે. કારણ કે સંસારના કોલાહલમાં પેલો સ્વર મંદ થયો છે, મારે એ મંદને ફરીથી સતેજ કરવો છે. સાધનાનું આ સ્વરૂપ છે. પણ પાર્ટ ટાઈમ સાધનાની જે કલ્પના આવી ગઈ છે કે રોજનો એક કલાકનો ક્રમ સવારનો છે, અડધો કલાકનો સાંજનો છે, વાત પૂરી થઈ ગઈ, અને પછી 22.5 કલાકનો ક્રમ શું છે? પૂછાય નહીં, એવો કહેવાય નહીં, એવો નહીં ચાલી શકે. જ્યોત પ્રગટે અને જ્યોતની અંદર દિવેલ ખૂટે તો ફરીથી દિવેલ સિંચવું પડે, વાટને સંકોરવી પડે. એમ જીવનમાં જિજ્ઞાસા જાગી છે, એની જ્યોત જાગી છે, અને ધર્મની જ્યોત આત્માની જ્યોત પ્રગટાવવી છે, તો હવે આ બધા એના આ પૂરક છે, બળ છે. જો કદાચ ખૂટી જાય સંસારના સંઘની અંદર, અસત્સંગ અને અસત પ્રસંગની અંદર, આરંભ સમારંભ અને આયોજનની અંદર આ જીવ ગોટે ચડી જાય, ત્યારે આ સાધનાનો માર્ગ અંદરની વાટને સંકોચે છે. એની અંદર ફરીથી એનું દિવેલ પૂરે છે. જ્ઞાનીનો બોધ ફરીથી એ અંતર જ્યોતને પ્રજ્વલિત કરે છે, એટલે બહારના અંધકારમાં પણ એ પોતાનો સાધનાનો માર્ગ સાધક એ જ્યોતના અજવાળે આગળ ચાલે છે, ડગમગતો નથી. એટલે સાધકની તો આ ભાષા છે, ભલે હો રાત અંધારી, ભલે હો રાત અંધારી, દીવો લઈ આપ ઉભાજો. જ્ઞાની પુરુષ હાથમાં દીવો લઈને ઉભા છે, પણ કેના માટે? સાધક છે એના માટે. આ એમના વચનો, એમના ગ્રંથો, એ આપણા માટે મસાલ છે અધ્યાત્મ માર્ગની. પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું અથવા થવું તેને દર્શન કરી શક્યો છે. વાત આગળ આવી હતી આજ પત્રમાં કે જીને 22 પ્રકારના પરિચય કયા છે, તેમાં દર્શન પરિચય નામે એક પરિચય કયો છે અને બીજો અજ્ઞાન પરિચય નામનો પરિચય પણ કયો છે. એ બંને પરિચયનો વિચાર કરવા યોગ્ય છે. આ દર્શન પરિચય, બંને પરિચયનો વિચાર કરો. પરિચયમાંથી પસાર થયા વિના, પરિચયમાંથી પસાર થયા વિના તત્વની ઉપલબ્ધિ થતી નથી. દર્શન પ્રાપ્ત ન થાય, સમ્યકત્વ પ્રાપ્ત ન થાય એનો દર્શન પરિસર છે. પરિસરમાંથી પસાર થવું પડે છે. પ્રાપ્તિ માટે થઈને સંઘર્ષ છે, એનો કાળ છે, એને કાળ પરિપક્વતા કહે છે. જૈન દર્શનમાં એક સમવાય છે. પ્રત્યેક વસ્તુને એના પરિસરમાંથી પસાર થવું પડે છે. શોર્ટકટ અહીંયા ચાલે નહીં, ક્રમથી જ ચાલવું પડે. જન્મ પ્રાપ્ત કરવા માટે પણ મનુષ્ય જન્મ દુર્લભ છે. પ્રાપ્ત કરવા માટે પણ 9 માસ સુધી ઉદરની અંદર રહીને એનો પરિસર વેઠવો પડે છે. એ ગર્ભ પરિસર છે. ભોજન કરવું હશે તો રસોઈનો કાળ છે, એ પરિસર સહન કરવો પડશે, આપણે કરીએ કે કોઈ કરે. મીઠા ફળ પ્રાપ્ત કરવા હશે તો એ ઋતુ, એ ઝાડ, એને પરિસર સહન કરવો પડશે. એ ગ્રીષ્મના તડકા વેઠ્યા વિના આંબાની કેરીનો મીઠો રસ આપણા મોઢામાં આવી શકે નહીં. પ્રત્યેક નાના મોટા પરિસરના પ્રકાર જુદા હશે, પરંતુ પરિસર વેઠવો પડશે. પ્રભુ અમને સમ્યકત્વ પ્રાપ્ત થાય, અનાદિનો આ મિથ્યાત્વી જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરવું છે અને દર્શન પરિસર વેદવાની એની ધીરજ નથી. જ્ઞાની પુરુષ કે છે આ દર્શન પરિસરને સમજો. જીન ભગવાને 22 પરિસર કીધા છે, એમાં દર્શન પરિસર અને અજ્ઞાન પરિસર કયો છે અને બંને પરિસરનો વિચાર કરવા યોગ્ય છે. કૃપાળુ દેવ તો સ્પષ્ટ આપણને કહે છે કે બંને પરિસરનો વિચાર કરવા યોગ્ય. અને આગળ વધીને કહે છે ખંભાતના મુમુક્ષુને એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે. એ વિચાર કરવાની તમારી ભૂમિકા. કૃપાળુ દેવના માર્ગમાં આવેલા આપણે બધા જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ, સાધકો, આપણી પણ ભૂમિકા છે દર્શન પરિસરનો વિચાર કરવો જોઈએ. એ દર્શન પરિસરનો વિચાર, પણ સાહેબ અમને આ દર્શન પરિસર એટલે શું? તો કે પરમાર્થ પ્રાપ્ત થવામાં વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું અથવા થવું તેને દર્શન પરિસર કહ્યો છે. પરમાર્થ પ્રાપ્ત કેમ થાય? એને માટે જીવ આકુળ વ્યાકુળ થાય. સેના માટે? ધન પ્રાપ્ત કરવા માટે, પદ પ્રાપ્ત કરવા માટે, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, સંસારના કોઈ પદાર્થના પરિગ્રહ કરવા માટે, સંગ્રહ કરવા માટે. એને માટેની આકુળ વ્યાકુળતા કીધી નહીં, એને માટેની આકુળ વ્યાકુળતા તો બધા કરે જ છે. આ પરિસરની અંદર તો બધા જ પસાર થાય છે. સંસારની અંદરના પ્રેમ પરિસર, પછી જુદી જુદી જગ્યાએનો પ્રેમ તો વિખરાયેલો છે જ, અને કેવા પરિસર છે બધા, એ તો બધી ઘટનાઓથી આપણે બધા પરિચિત છીએ. જ્ઞાની કે છે અરે ભાઈ, અનંતકાળના અજ્ઞાનની અંદર રખડતા એવા જીવને દર્શન પરિસરની વેદના વેદવી પડે કે મને પરમાર્થ ક્યારે પ્રાપ્ત થાય, આ આત્મા શું છે, મને મારું સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય, હું એ તત્વને ક્યારે ઓળખું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા છે, રાખું કે આ પરિહરું, આનું આકુળ વ્યાકુળપણું થાય. સત શું છે, આત્મતત્વ શું છે, મારું સાચું સ્વરૂપ શું છે, આ વડગણા કેમ છે, આ વિનાશી, આ વારંવાર ભવચક્ર, આ જન્મવું, આ મરવું, આ સગાવાલા આવે, આ વયા જાય, આ સંયોગ, આ વિયોગ, આ ઈષ્ટ, આ અનિષ્ટ, એનો સંયોગ, આ ન ગમે તો દુઃખ વેઠવું પડે, આ શું છે, આ બધું કેના કારણે છે, શું કામ છે, શા માટે છે, આને મૂકી શકાય, આને છોડી શકાય, આનાથી દૂર થઈ શકાય, ક્યાં સુધી આને આ ભવચક્ર કેળા કરવાનું છે, ક્યાં સુધી આને આ ચક્રની અંદર ઉપર નીચે ઉપર નીચે આ કાળચક્રના આરાની અંદર ક્યાં સુધી આ ચક્કીની અંદર પીસાયા જ કરવાનું છે. પામ્યો દુઃખ અનંત, અનંત કાળનો સરવાળો દુઃખ સિવાય કઈ છે નહીં. સંસારની અંદરના ચારે ગતિના બધા જ પરિભ્રમણમાંથી કોઈ નિર્ણય આપી શકાય એમ નથી કે હે પ્રભુ મને જો આ પદવી મળે તો હું હંમેશને માટે સુખી છું, ચક્રવર્તી કાયમ માટે બનાવી દઈએ તો જ્યાં તારે હવે બીજો જન્મ નહીં જન્મ લેવો હશે ત્યાં સુધી તને ચક્રવર્તી પદનું અભય વરદાન આપી દઈએ કોઈ જ્ઞાની પુરુષ. ચક્રવર્તી પદમાં સુખ છે, કાયમ તને દેવલોકમાં રાખવાનો, પણ સંસારમાં રહેવાનું. દેવલોકમાં સુખ નથી, ચક્રવર્તી પદમાં સુખ નથી. 3 ઇંચની અંદર સિંહ બનાવે તને, જંગલનો રાજા જા તારી આણ વર્તે. તારે જન્મવું મનવું નથી, જ્યાં સુધી જન્મીશ ત્યાં સુધી સિંહ તરીકે જ પેદા થઈશ, જા રાજા તરીકે જીવ, અભય વચન છે તને, સુખ છે. નારકીની તો વાત જ કરવાની નથી. સંસારની ચાર ગતિમાં કોઈ યોનિ, કોઈ દેહ, કોઈ ક્ષેત્ર, કોઈ પદ સુખનું સાધન નથી. પ્રભુ જ્યાં સુધી એ સંસારથી પાર ન થાય, એ અવસ્થા પ્રાપ્ત ન થાય, પરમાર્થ પ્રાપ્ત ન થાય, પરમાર્થ એટલે મોક્ષ, આત્માની મુક્તિનું પદ, એ પરમાર્થ. આપણે અર્થમાં છીએ, પરમાર્થમાં નથી. અર્થ પુરુષાર્થ આપણો છે, ઘરનું મકાન હોવું જોઈએ, ગાડી બંગલા હોવા જોઈએ, કંઈક થોડીક મિલકત હોવી જોઈએ, સંપત્તિ સમૃદ્ધિ હોવી જોઈએ, આ બધા અર્થના પ્રકારો છે. આ અર્થ આવે ને ચાલ્યું જાય, એટલે એ અર્થ છે. જ્ઞાનીઓ એને અનર્થ કહે છે, જ્ઞાનીઓ એને અનર્થ કહે છે. અને જે આનાથી મિટાવે, આ જાળને તોડે, સુખ દુઃખની જાળને તોડે, જન્મ મરણના ચક્રને તોડે, એવો જે અર્થ છે એને જ્ઞાનીઓ પરમાર્થ કહે છે. તો અનર્થની સાધના કરવી છે કે પરમાર્થની કરવી છે? તો પરમાર્થ મને પ્રાપ્ત કેમ થાય? આવું જ્યારે જીવનની અંદર ચિંતન જાગે, જિજ્ઞાસાનો એક અંકુર ફૂટે અને પોતાને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવાની લગની જાગે, ત્યારે એ જીવને આકુળ વ્યાકુળપણું થાય. આકુળ વ્યાકુળપણું એવું થાય કે સંસારની કોઈ સ્થિતિ એને સુખપ્રદ લાગે નહીં. એને ધન હોય તો પણ એ પ્રિય ન લાગે, સગા સંબંધી હોય તો પ્રિય લાગે નહીં, કોઈ પણ પ્રકારનો સંસારનો સંગ એને ગમે નહીં, એને કોઈ સંસારના સંગમાં પ્રસંગમાં રસ કે રુચિ ન હોય. એને લાગે કે બધું ખોટું છે, આ બધી મિથ્યા અને માયા જાળ છે, જીવ ખોટો આ પ્રલોભનમાં લલચાય છે, આ લાલચ સિવાય કંઈ નથી. ઇન્દ્રિયોના ભોગ વિષયોની આ જાળ છે. જ્ઞાનીઓ કે છે, એક ઇન્દ્રિયના એક વિષયમાં પણ જો જીવ પોતાનું જીવિતવ્ય ગુમાવતું હોય તો પાંચેય ઇન્દ્રિયોના બધાય વિષયો જેને પ્રાપ્ત થયા છે એવા જીવની શું દશા થાય? દીપકના રૂપમાં પતંગિયું જાન ગુમાવે છે, વાંસળીના સુરમાં હરણિયું જાન ગુમાવે છે, ગુલાબ પુષ્પની સુગંધની અંદર ભ્રમર જાન ગુમાવે છે, અને સ્પર્શના સુખમાં હાથી જાન ગુમાવે છે, અને સ્વાદના સુખની અંદર માછલી જાન ગુમાવે છે. પણ પાંચેય ઇન્દ્રિયના સુખ જેને પ્રાપ્ત થયા છે, જ્ઞાની કહે છે ઓહો આવા અભાગી જીવનું શું થાય? અને આપણે પંચેન્દ્રિય છે. 23 એ 23 વિષય સંસાર તરફ જવાના, ઓલ ધ 23 વેઝ ટુવર્ડ્સ ધી સંસાર, ધે આર ઓપન ટુ અસ, આપણા માટે ખુલ્લા છે. બસ નાણાનું જોર હોય તો અનર્થની પ્રાપ્તિની કોઈ મર્યાદા નથી. અનર્થની પ્રાપ્તિની કોઈ, એકવાર પતન થાય તો પતનની કોઈ મર્યાદા હોતી નથી. માણસ નીચો ઉતરે, એક વિષયના સંગમાં ચડી ગયો હોય, પછી કેટલો એ નીચે જશે એની કોઈ સીમા નથી. જ્ઞાની કહે છે આ અર્થને નામે તું અનર્થ સેવી રહ્યો છે, એ અનર્થમાંથી પાછો ફર, અને સાચો અર્થ એ તો પરમાર્થ છે, એ પરમાર્થ એટલે આ જીવનનો ઉત્કૃષ્ટ સ્વરૂપની પ્રાપ્તિ એ પરમાર્થ છે. આની આકુળ વ્યાકુળતા થાય, આને દર્શન પરિસર કહે છે. આ જ્યાં સુધી આવી આકુળ વ્યાકુળતા ન થાય ત્યાં સુધી દર્શનની પ્રાપ્તિ ન થાય. કેવી આકુળતા વ્યાકુળતા હતી મુમુક્ષુઓની પ્રભુ પ્રત્યે! અરે સામાન્ય મુમુક્ષુની ક્યાં વાત કરો છો? આજે કરસનદાસે લખ્યું છે, એ પણ કૃપાળુદેવને કેટલો ધીરજ ખૂટી ગયો એટલે જ પત્ર લખ્યો છે. એટલે તો પ્રભુ કહે છે કે ભાઈ ધીરજ રાખો, તમે હજી ભૂમિકામાં છો. પણ મુનિશ્રીને પણ થયું કે તાવ આવે છે અને દેહ છૂટી જશે, અને જો સંકેત નહીં મળે તો આ આકુળ વ્યાકુળતા. હે નાથ, હવે આ સહન થતું નથી, હવે સહન થતું નથી. મુનિ દશાની અંદર કૃપાળુદેવનો સત્સમાગમનો વિયોગ પણ સહન થતો નથી. ખંભાતના અપાસરામાંથી નીકળે છે, હવે આચાર વિચારનું થવું હોય તો થાય, પણ પ્રભુ તમારા વિના હવે રહેવાતું નથી. આકુળ વ્યાકુળતા છે, દર્શન પરિસર છે. જ્યાં સુધી પરમાર્થ પ્રાપ્ત ન થાય, પરમાર્થને પ્રાપ્ત થવાના સાધન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી જીવને ચેન નથી. નિસુદી નયન અમે નિંદ ન આવે, હવે આંખની અંદર ઊંઘ આવતી નથી, કોઈ ખોરાકની ઈચ્છા રહી નથી. અને એ જ્યારે આવું પરિસર જાગે છે ત્યારે એને કૃપાળુદેવ કહે છે, આવી દશા જ્યારે જાગે છે એને પણ પોતાના જીવનની અંદર એ દશા જાગે છે. કૃપાળુદેવે પણ આ જ્યારે વ્યવહારનો ઉદય આવે છે ત્યારે લખે છે, રાત્રિ દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિંદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે, અધિક શું કહેવું? આ જીવનની તમામ પ્રવૃત્તિઓ બધી કેવળ પરમાર્થને પ્રાપ્ત કરવા માટે રાત્રિ દિવસ પરમાર્થનું ચિંતન છે. હાડ માંસ અને તેની મજાને એક જ એ જ રંગનું રંગન છે. શરીરના રોમે રોમ રંગીત થઈ ગયા છે, પરમાર્થની ઝૂરણા જાગી છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે. 3.5 કરોડ રોમ રાજી છે. જ્ઞાની તો સૂક્ષ્મતામાં જાય છે કે છે, એક રોમ પણ એનો જ વિચાર કરે છે. અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે. તથાપી તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઉગતું જણાતું નથી. પછી આ નથી એટલે એમાં કઈ હૈબળતા છે, હાઈવોય છે? ના ના, એનું કંઈ નથી. તે હો તો પણ ભલે, ન હો તો પણ ભલે, ઊંઘ આવે તોય ભલે, ખાવાનું મળે તોય ભલે, બેસવા બોલવાનું સત્સંગ ભાણી આ તે હોય તોય ભલે, ન હોય. આમાં આ એકેય પ્રત્યે અમને આશા નિરાશા નથી. એ કંઈ દુઃખના કારણ નથી, દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. કેવી દશા છે! કૃપાળુદેવે કહ્યું કે જ્યારે જીવનની અંદર આવી કોઈ પરમાર્થની લગ્ની લાગે ત્યારે એવી ચિંતનની ધારા, એવી અનુપ્રેક્ષા જોરદાર કરવી જોઈએ, એવી જોરદાર સતત 24 કલાક એના જ રટણમાં રહેવું જોઈએ, શ્વાસોશ્વાસમાં એ જ હોવું જોઈએ, જીવનનો પ્રત્યેક ધબકાર. તો જ એને કહ્યું કે ત્યારે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે, ભણકાર આવે છે. આ દર્શન પરિસરમાંથી પસાર થવાનો છે. મુનિશ્રી વડવા સુધી દોડીને જાય છે, રાળજ સુધી પહોંચાતું નથી, પણ વિરહ સહન થતો નથી. સુરતની અંદર 6 પદનો પત્ર પ્રાપ્ત કરે છે, પ્રભુ કંઈક આપો, જો આમને આમ દેહ છૂટે એ હવે અમને માન્ય નથી. સૌભાગ્યને પણ થાય છે 30-30 વર્ષના ગ્રંથ વાંચન અને સત્સંગ સ્વાધ્યાય, પણ હજી સત્ય હાથમાં આવ્યું નથી. દેહને આત્મા જુદો છે એમ તો ઘણી વાર વાંચ્યું છે, સાંભળ્યું છે, ઘણાને કીધું છે પણ પ્રતીત એમાં નહોતું. અને પ્રભુએ જ્યારે આત્મસિદ્ધિ મોકલી ત્યારે આ વાત આવે છે કે હવે પ્રભુ દેહને આત્મા પર્વતની બે ફાટ જેવો જુદો છે. પણ એવી એની લગ્ની લાગી છે, એવી એને બ્રાહ્મી વેદના ઉપડી છે, એવું એનું અહોરાત્ર ચિંતન થયું છે, એવી એની અનુપ્રેક્ષા પરમાર્થને પ્રાપ્ત કરવાની થાય છે. દર્શન પરિસરમાં ગયેલા જીવો, આનંદગંજી મહારાજ એનું સરસ વર્ણન કરે છે,
દર્શન દર્શન રટ તો જો ફેરું તોરણ રોજ સમાન.
કેટલી અદભુત ઉપમા આપી છે. હું દર્શન દર્શન કરું છું, મને પ્રભુ યથાર્થ દર્શન, આ દર્શન પરિસરમાંથી પસાર થતા જીવનું જીવન કેવું, રણમાં રોજડું હોય એવું, વગડાની અંદર રણમાં રહેલું રોજડું, પાણી માટે થઈને અહીંયાથી ત્યાં તરસતું હોય, તરફતું હોય, જાન ન્યોછાવર થઈ જાય, પ્રાણ છૂટી જાય, પણ પાણી પાણી કરતું હોય એમ જીવ જ્યારે પોતાના સ્વરૂપની ઝંખનામાં, આત્મત્વની પ્રાપ્તિ માટે જ્યારે જીવનની અંદર આવું લાગે ત્યારે ખરેખર એના રોમે રોમની અંદરથી એને સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના જાગે છે, એક એવી અલખની ધૂન જાગે છે. એને કહેવાય છે દર્શન પરિસર. આકુળ વ્યાકુળ થાય છે, આપણે તો દર્દથી આકુળ વ્યાકુળ થાય છે, શરીરમાં વ્યાધિ આવે તો આકુળ વ્યાકુળ થાય છે, કોઈ આપણી સાથે સંબંધ બગાડે તો આકુળ વ્યાકુળ થાય છે, અને આમ કર્યું નાણે તેમ કર્યું, આપણું કંઈક લૂંટાઈ જાય તો આકુળ વ્યાકુળ થાય છે, કંઈક લાભ નુકસાન થાય છે તો આકુળ વ્યાકુળતાનો પાર નથી. મને તો આખી રાત ઊંઘું આવી જ વિચાર આવ્યા કે આ કેમ મને તો આટલું નુકસાન થશે. અરે તને નુકસાન થશે એ આ જીવન પૂરતું કે કાયમ, તારી અરે આવવાનું છે નુકસાન. જે પરિસ્થિતિ ઉભી થશે તે આ જીવન સુધીની જ મર્યાદા છે એની, એ ઉભી થાય એ આ દેહ ધારણ કર્યા પછી, અને સમાપ્ત થાય એ આપણી હારોહાર. ગમે તેવું દર્દ હશે, ડાયાબિટીસ હશે, કેન્સર હશે, ભેગું કયું આવશે? કોઈ ડાક્ટરે એમ કીધું કે તને ડાયાબિટીસ ગયા જન્મનો છે, તારું બ્લડ પ્રેશર ગયા જન્મનું છે, કીધું કોઈએ? જ્ઞાનીએ કીધું કે તારું અજ્ઞાન અને કસાઈજન્ય તારા સંસ્કાર ગત જન્મના છે.
ક્રોધાદી તરતમ્યતા સર્પાદિકની માય પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં.
લ્યો છાપ મારી દીધી, જન્મો જન્મના અજ્ઞાનના મિથ્યાત્વના આ સંસ્કારો કસાઈના લઈને જીવ આવ્યો છે, જન્મો જન્મ સુધી સાથે જાય છે. જો દર્શન પરિસર કરીને આ જીવનની અંદર જો સતની ઉપલબ્ધિ કરે તો સતના સંસ્કારો આવશે, એટલે આવતી જે કંઈ યાત્રા હશે ભવચક્રની ગમે તેવી હશે, પણ હવે એને સમ્યક દર્શન પ્રાપ્ત થયેલો જીવ સંસારમાં હવે ભૂલો નહીં પડે. જો એ સંપત્તિ જાળવી રાખે તો 15 ભવમાં મોક્ષે જશે, અને કદાચ ક્યાંક એનાથી ભૂલ થઈ જશે તો પણ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે એનો લાંબો કાળ સંસાર પરિભ્રમણનો નથી, પરિભ્રમણનો અંત લાવી દે છે. એકવાર જો સતની ઉપલબ્ધિ થાય છે તો ક્યારે થાય એ એની કાળ ભવ્યતા તથા ભવ્યતા અને કાળ લબ્ધિ. પરંતુ સિદ્ધાંત એમ કહે છે કે એના પરિભ્રમણના અંતની શરૂઆત થઈ ગઈ. ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ, બટ રિઝલ્ટ ઇઝ સ્યોર, ચોક્કસ છે, પરિણામ નિશ્ચિત છે આવો દર્શન પરિસર. પણ એ પરિસર જો ન થાય તો કે છે એ તો પરિસર ઉત્પન્ન થાય એ સુખકારક છે, આવો પરિસર થાય એ તો સુખકારક છે. ઘણા કહે છે ને બસ હવે ધર્મના રવાડા ચડ્યો છે, નથી કામકાજ કરતો, નથી કમાતો જમાતો, ધારે તો 5-25 હજાર હમણાં પેદા કરી આવે એવો છે. દર્શન પરિસર પેદા થાય તો આ કઈ ન થાય, બધી જ વસ્તુ ગૌણ લાગે સંસારમાં. અને જ્ઞાની કહે છે આવો પરિસર સુખકારક છે. આપણે સમજીએ, આપણને દુઃખકારક લાગે છે, આપણને વેવલા લાગે છે, ગાંડા લાગે છે, અક્કલ વિના લાગે છે, ખોટો ટાઈમ ગુમાવે છે, ઓપોર્ચ્યુનિટી ફરી આવી નહીં મળે, પદ પ્રતિષ્ઠા મળે, કામ થાય, સંસારમાં વાહ વાહ થાય, આવું ફરી નહીં મળે એમ કહે શું કહે ફરી નહીં મળે જ્ઞાની કે અરે ભાઈ સુખકારક છે દર્શન પરિસર તો સુખકારક છે કે જેમાં આવું કંઈ થાય નહીં કંઈ ઈચ્છા ન થાય કોઈ પણ પ્રકારની સંસાર પ્રત્યે રુચિ નાશ પામી છે જગતમાં અમને સાતું નથી કૃપાળુદેવ કહે છે જગતમાં અમને સાતું નથી એ સુખકારક છે પણ એની એક શરત આપી છે દર્શન પરિસર સુખકારક છે એની શરત શું જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે બસ આ મુશ્કેલી આ કરશનદાસની મુશ્કેલી આ સૌભાગને પ્રભુશ્રી બધાને એ દેવકણજી કૃપાળુદેવે બધાને ધીરજ બંધાવી જબરજસ્ત આ પુરુષે કામ કર્યું છે નહીં તો જગતના જીવો દર્શન પરિસરમાં આકુળ વ્યાકુળ થઈ અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જાય જે ધીરજ ગુમાવે ત્યાં જાય સંયમ લીધો દર્શન પરિસર જાય ગો સંસાર અસાર થયો અને બે વર્ષમાં પછી ધીરજ ગુમાવી દીધું તો ક્યાં જાય અનંતાનુબંધી ક્યાં બંધાય કૃપાળુ બેકી છે અહીંયા બંધાય ધર્મના માર્ગની અંદર પછી એને ધર્મમાં શ્રદ્ધા ચાલી જાય આત્મત્વ તો પ્રાપ્ત થવું જ શક્ય નથી હવે બધી મૂકો બીજી રામાયણ શરૂ કરી દઈએ ઓલ શોર્ટ ફોર્મ શોર્ટકટ અને ઇઝી ગોઈંગ માર્ગ અને એમાં પદ પ્રતિષ્ઠા મળે અને માન સન્માન સત્કાર પૂજા જળવાઈ દે એ માર્ગે ધર્મના નામે પછી શરૂ કરી દે બધું હવે આપણે સદાવ્રત શરૂ કરો હવે આત્મા તો નહીં મળે બહુ સારું લ્યો આપ આ તમે એની નિષ્કર્ષ આ કાઢો ને આ બધા ચીપ મટીરિયલ ચીપ મીન્સ છે સાધના તો કઠોર છે એક જીવન ઓછું પડે તો જીવન જન્મો જન્મ કરવી પડે જે પુરુષનું આપણે આલંબન લીધું છે એ જન્મો જન્મનો સાધક છે તપ છે એ કોઈ પાંચ પચીસ કલાકનું તપ નથી જીવન તપમય બની જવું જોઈએ આ દર્શન પરિસરને જો ધીરજથી ન વેદાય એક ચાર દી સત્સંગમાં આવે ને મને સમ્યક જ્ઞાન કેમ નથી થતું અને કાં તો આઠ દી ત્યાં રહી અને સમ્યક જ્ઞાન થઈ જવું જોઈએ અને ગુરુ એવો હોવો જોઈએ કે આપી દે લઈ જા લેતો જા આ પડીકો ભાઈ તારા માટે જ આખું છું બસ આને મજા આવી જાય છે આનું અજ્ઞાન દ્રઢ થાય છે ગુરુ લોભી શિષ્ય લાલચુ દોનો પથ્થર નાવ કબીર સાહેબ કે છે આ તો આંધળાને આનંદ ગંજી કે છે અંધો અંધ પલાય આંધળાને આંધળો મેળો દોરનાર પણ જગતનો ઘાટ છે ને લાલચુ ને લોભિયા ભેગા થયા હોય ત્યાં શું થાય બીજું જગતની અંદર કારણ કે આની ધીરજ રહેતી નથી અને સત્પુરુષ વિના કોઈ ધીરજ બંધાવી શકશે નહીં ધર્મ આપી દેવાની સત્પુરુષને ઉતાવળ હોતી નથી પાત્રતા જાગૃત થઈ તથા ભવ્યતા આવીથી તથા પ્રકારે યોગ્યતા નિર્માણ થઈથી સત્પુરુષ જીવને ધર્મ બંધાવતા જાય છે એટલે કૃપાળુદેવ કહે છે કે પરિસર ઉત્પન્ન થાય તે સુખકારક છે પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે આવું પરિસર ઉત્પન્ન થાય આકુળ વ્યાકુળપણું થાય પરમાર્થને પ્રાપ્ત કરવા વિશે તો પરમાર્થને આપનાર એવા પરમ પુરુષનો યોગ અને એવા એના પરમ વચનો કે જેમાંથી યથાર્થ બોધની પ્રાપ્તિ થાય એવા વચનામૃત આપણા હાથમાં છે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો વિશેષ અવસરે